ماشاءاللہ لا حول ولا قوة الا باللہ العلی العظیم حسبنا اللہ ونعم الوکیل نعم المولا ونعم النصیر اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الحمد للہ رب العالمین والصلاۃ والسلام علی اشرف الانبیاء والمرسلین نبینا حبیبنا وشفیع المذنبین ورحمۃ للعالمین بالقاسم محمد اللہم صلی علی محمد وعل محمد اسد اللہ الغالب غالب کل غالب و مطلوب کل طالب امام المشارق والمغارب علی ابن ابی طالب اللہم صلی علی محمد وعل محمد وعجل فرجہم رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی اللہم قل لولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلى آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم فرجنا بہم وعلى اہل بیتہ الطیبین الطاہرین المعصومین المظلومین لعنۃ اللہ علی اعدائہم اجمعین اما بعد فقد قال اللہ تبارک و تعالی فی کتابہ المجید و فرقانہ الحمید و قولہ الحق بسم اللہ الرحمن الرحیم یوم لا ینفع مال ولا بنون الا من اتى الله بقلب سلیم اللهم صل علی محمد و آل محمد وعجل فرجهم فرجنا بهم اربعین سوگوارو سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ سروے وکان پروردگار عالم نی ذات ماٹے مخصوص چھے کہ جنے اپن نے توفیق عطا کری چھے کہ اپنے اہل بیت علیہ السلام نو ذکر کریے જેણે કુરાન અને અહલે બૈત અલેમુસલામ જેવી નહેમતો અતા કરી એ પરવરદિગારે આલમ જેને ઇન્સાનને નહેમતો આપી અને ઇન્સાન પાસેથી કોઈ દિવસ નહેમતોનો તકાઝો નથી કર્યો હાજાને ગિરામી આ કલ્બ આ દિલ પણ ખુદાવંદે આલમની એવી નહેમત છે કે જેના પર ઇન્સાને ક્યારેક ગૌરવ ફિક્ર કરવું જોઈએ વિચારવું જોઈએ એક સેકન્ડ અગર દિલ કામ કરતું બંધ થઈ જાય તો આપણી શું હાલત થશે કેવું બહેતરીન આપણું કલ્બ દિલ છે કે જે હાર્ટ જે છે આપણું આ હાર્ટ આ દિલ આ બ્લડ જે છે એને આખા શરીરમાં પહોંચાડે છે કેવું સારું અલ્લાહે પંપ રાખ્યું છે કે આખા શરીરને બ્લડ ખૂન પહોંચાડે છે અઝીઝો આપણે વિચાર કરીએ દિલની ધડકનો વિશે ખરેખર આપણી દિલની ધડકનો જે છે એ કેવી નહેમત છે એક ધડકન અટકી જશે તો શું થશે પરવરદિગારે આલમે જ્યારે આપણને ખલક કર્યા પેદા કર્યા તો આપણને પાક દિલ આપ્યું હતું આ તો અલ્લાહની અમાનત છે ને જ્યારે આપણે પાછા કયામતમાં અલ્લાહ તરફ ફરી જઈશું ત્યારે આપણે કોશિશ કરવી જોઈએ કે આ અમાનતને જેવી આપી હતી એવું પાક કલ્બ પાક દિલ કલ્બે સલીમ લઈને અલ્લાહની હુઝૂરમાં હાજર થઈએ સૂરે શૂરા આયત નંબર 88 અને 89 આપણે સાંભળી રહ્યા છીએ કે તે કયામતના દિવસે ના માલ કોઈ નફો પહોંચાડશે ના ઓલાદ સિવાય કે જે લોક કલ્બે સલીમ પાક દિલ લઈને અલ્લાહની હુઝૂરમાં હાજર થશે અઝીઝો જે કુરાન કહે છે ને એ જ અહલે બૈત અલેમુસલામ કહે છે એટલે જ તમે જોજો કે જે મૌલાએ કાયનાતની મુનાજાત છે અલ્હમ્દુલિલ્લાહ આપણે મૌલાએ કાયનાતની મુનાજાત જે છે એક મોટી છે અને એક નાની મુનાજાત છે એ આપણે માહે રમઝાનમાં પડતા હોય છે તો જે નાની મુનાજાત છે એ આ આયત જે છે એની સાથે જ શરૂ થાય છે કે તે કયામતના દિવસે મૌલા કહે છે ના માલ નફા પહોંચાડશે નો ઓલાદ સિવાય કે ઇન્સાન કલ્બે સલીમ લઈને અલ્લાહની હુઝૂરમાં હાજર થાય હા, કલ્બને કલ્બે સલીમ બનાવવા માટે ઝિક્ર ઇમામ હુસૈન અલી સલામથી ક્યારે પણ ગાફિલ ન રહેવું જોઈએ. મજલિસોમાં આપણે જ્યારે નસીહતો સાંભળીએ છીએ તો આ ગંદા નફ્સને પાક કરી શકીએ છીએ. જેમ જેમ આપણે ઝિક્ર ખુદા કરશું, જેમ જેમ મજલિસો સાંભળશું, ઝિક્ર અહલે બૈત અલૈહિસ્સલામ સાંભળશું, આપણા દિલને તકવિયત તાકાત મળશે, નૂરાનિયત મળશે, રૂહને ગિઝા મળશે, તો આપણે જે છે આ દિવસોમાં ખાસ એ વાત પર તવજ્જો કરવી જોઈએ કે આપણે અહલે બૈત અલૈહિસ્સલામની જે સીરત સાંભળીએ છીએ એના પર આપણે કોશિશ કરવું જોઈએ કે આપણે ચાલી શકીએ. આપણે કોશિશ કરવી જોઈએ કે આપણા દિલમાં પાક અલ્લાહ સુબહાનહુ તઆલાની મોહબ્બત વધુમાં વધુ વધી જાય. અઝાન ગિરામી, આપણે નફ્સની મારિફત ભાગ બેમાંથી કાલે સાંભળ્યું હતું કે અલ્લાહની મોહબ્બત કેવી હોવી જોઈએ ને અલ્લાહની મોહબ્બત માટે શું કરવું જોઈએ. આવું આપણે આગળ વધીએ એ બાબતમાં કે તે આશિક કે જે ઇશ્કે મજાજી અવાસ્તવિક ઇશ્કમાં સપડાયેલો છે તેનામાં બુનિયાદી તાકાત છે, એટલે કે એક સાલિક એલલ્લાહ અલ્લાહ તરફ પ્રયાણ અને ચાલનારમાં જે બુનિયાદી સિફત ઇશ્ક અને મોહબ્બત હોવી જોઈએ તે તેનામાં તો છે, પરંતુ તેને એક માર્ગદર્શકની જરૂરત હોય છે જે તેને સાચા મહેબૂબ અને માશૂકની ઓળખ કરાવે. આ વ્યક્તિ સાચી પસંદમાં ભૂલ કરી બેસે છે. ઇશ્ક અને મોહબ્બતના વાસ્તવિક નમૂના સુધી તેને પહોંચવાનું છે, પરંતુ એક વ્યક્તિ કે જેના સ્વભાવમાં ઇશ્ક અને મોહબ્બત નથી, જેને કાયનાતની કોઈ વસ્તુ સાથે લગાવ જ નથી, તે કઈ રીતે અલ્લાહ સુબહાનહુ તઆલા સાથે ગાઢ સંબંધ પર કરાર કરી શકે. હકીકતમાં એક જીવતી લાશ છે જે લોકો દરમિયાન ચાલી તો રહી છે, પણ જેની પાસે ન ઇશ્ક છે ન મોહબ્બત છે, દુનિયાની બધી વસ્તુથી બેપરવા રહે છે, ખૂબીઓ નેકી કમાલને અહેસાસ નથી કરતો, જાનવરની જેમ છે જે લોકો દરમિયાન રહે છે. શરૂમાં અઝીઝો લેખક કહે છે કે મને જ્યારે આ જવાબદારી સોંપવામાં આવી હતી, હું જવાનોને અલ્લાહની મોહબ્બત તરફ દાવત આપું તો હું એવા જવાન પાસે જતો જેના વિશે મને ખબર મળી હોય કે તે કોઈના ઇશ્કમાં સપડાયેલો છે. જો કે શરૂઆતમાં અમુક મુલાકાતોમાં તો મારી વાત બિલકુલ સાંભળતો ન હતો, પરંતુ મારા વારંવાર નસીહત કરવાને કારણે કામયાબ થયો અને તેના ઇશ્કને હકીકી મહેબૂબ એટલે કે અલ્લાહ તરફ મેં વાળ્યું. હવે લેખક જે છે જેણે આ કિતાબ લખી છે નફ્સની મારિફત, આયતુલ્લાહ સૈયદ હસન અબતહી, એ જે છે એક કિસ્સાનું બયાન કરે છે કે આ ઇશ્ક જે મોહબ્બત છે એને અલ્લાહ તરફ કેમ વાળી શકાય છે. એ કહે છે કે આ કિસ્સો એક બુઝુર્ગ ઉસ્તાદનો છે જે અલ્લાહના વલીઓમાંથી હતા. આ કિસ્સો ખુદ તેમની સાથે પણ પેશ આવ્યો છે અને એમણે જ જે છે એ લેખકને બયાન કર્યો હતો. આ શું કિસ્સો હતો આવું આપણે જાણીએ. તે કહે છે, મારા મા બાપ મને કહેતા કે તું બાળપણથી જ દોસ્તી અને મોહબ્બતનો સ્વભાવ ધરાવતો હતો, લોકો સાથે બહુ જ જલ્દી હળીમળી જતો, દરેકની સાથે ખૂબ જ ગાઢ સંબંધ બનાવી લેતો. જો કે મારા વિશે મને જે કાંઈ યાદ છે તે એ છે કે જ્યારે મારી ઉંમર 19 વર્ષની હતી, અમે અમારા શહેરથી હઝરત ઇમામ રઝા અલૈહિસ્સલામની ઝિયારત માટે મશ્યતે મુકદ્દસ જઈ રહ્યા હતા. મારા મા બાપ આગળની સીટ પર બેઠા હતા, હું અને મારો નાનો ભાઈ પાછળની સીટ પર બેઠા હતા. બસ ચાલવા લાગી. મારા લાગણીશીલ સ્વભાવના કારણે પોતાની જગ્યાથી ઊભો થઈને દરેક મુસાફરને પૂછવા લાગ્યો કે તમારે કોઈ વસ્તુની જરૂર છે. કોઈએ પાણી માંગ્યું તો મેં તરત જ ઠંડુ પાણી આપ્યું, પાણીનો ગ્લાસ કોઈકને અંબાવ્યો. કોઈને ડ્રાઈવરને કંઈ કહેવું હોય તો બસના ઘોંઘાટના કારણે તેનો અવાજ ડ્રાઈવર સુધી પહોંચતો ન હતો, તો હું સંદેશવાહક બની ગયો. થોડી વારમાં એવી સ્થિતિ બની ગઈ કે બસમાં કોઈ ન કોઈ મને કંઈક ને કંઈ કામ આપી અને મારો સંપર્ક કરતા હતા. હવે આ જ બસમાં મારી પાછળની સીટ પર એક જવાન છોકરી બેઠી હતી. તેનો ચાંદ જેવો ચહેરો હતો, એક બાપરદા છોકરી હતી. પોતાનો ચહેરો સાથે સંપૂર્ણ શરીરને ઢાંકેલી પણ હતી. ફક્ત એક વખત અજાણતામાં જ એની ચાદર એના મોઢાથી જરાક સરકી ગઈ અને તેની એક ઝલકે મારા શરીરમાં અજીબ પરિવર્તન લાવી દીધું. ત્યાર પછી તેને પોતાની ચાદરને એવી રીતે પકડી કે સોય અણી બરાબર પણ તેની શક્લ જોઈ ન શક્યો, પણ તેની એક ઝલક મારા શરીરમાં ધ્રુજારીનો અહેસાસ કરાવી દીધો. મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે બસમાં બેઠેલા લોકોને હું જે મોહબ્બતથી પીરસતો હતો તે બધી જ મોહબ્બત આ જવાન છોકરીની ચાદર એના પડદામાં ભેગી થઈ ગઈ હતી. પણ હું શું કરી શકતો હતો? હું તો ચૂપચાપ મારી સીટ પર બેસી ગયો. વિચારવા લાગ્યું કે આ છોકરી સાથે કઈ રીતે વાત કરું. તેની સાથે વાત કરવાનો બહાનો શોધી રહ્યો હતો. અચાનક મને યાદ આવ્યું કે તેના ચહેરાથી ચાદરના સરકી જવાને જ બહાનું બનાવું અને તેને પૂછવું કે તમારે કાંઈ કામ હતું. મેં આ રીતે જ કર્યું. તેણે જવાબમાં કહ્યું કે હા, મને તરસ લાગી છે, તમને તકલીફ ન હોય તો મને થોડું પાણી આપશો. તેના આ જવાબ સાંભળીને તેની પ્રત્યે મારી મોહબ્બત કંઈક ગણી વધી ગઈ. મેં તરત જ પાણીનો જગ ઉઠાવ્યો, ગ્લાસમાં પાણી ભર્યું અને તેને આપ્યું. પરંતુ આ જ સમયે મારી આંખોમાં આંસુ સરી પડ્યા. હું પોતાને કંટ્રોલ ન કરી શક્યો. મારા આંસુ તેની મુલાકાતના શોખમાં હતા. અહીં હું તમને બતાવીશ નહીં કે શું થયું, આ સમયે મારી સ્થિતિ શું હતી અને મારી આંખમાંથી આંસુ કેમ નીકળી આવ્યા. જો તમે કોઈના ઇશ્કમાં પડ્યા હો તો સમજી શકો છો કે એ સમયે શું થાય છે. પણ જો તમારા સ્વભાવમાં ઇશ્ક નથી તો હું મારી સ્થિતિને બયાન કરું તો તમે મને કહેશો કે આ કેટલો બેશરમ છે. પરંતુ ખુદા જાણે છે કે મારી આંખો કેટલી અમાનતદાર છે કે મારી ઉંમરમાં ઘણા ઓછા લોકો તમને આવા મળશે. આ જે છે લેખક જે છે એને શખ્સ કહી રહ્યો છે. પરંતુ હું તમને એક વાત કહી દઉં કે બસવાળા બધા જ સમજી ગયા હતા કે હું આ છોકરીનો આશિક થઈ ગયો છું. સંયોગ કહો, પણ જ્યારે આ કિસ્સો બન્યો ત્યારે અમે મશહદે મુકદ્દસને બિલકુલ નજીક પહોંચી ચૂક્યા હતા. થોડી જ વારમાં બસ મશહદ પહોંચી ગઈ. પરંતુ મારી હાલત એ હતી કે રડી રડીને આંખો લાલ કરી નાખી હતી. મારા મા બાપ પણ આખી વાતને સમજી ગયા હતા, પણ તેમણે મારા માનમાં જાહેર ન કર્યું. જો કે મારી મોહબ્બત જોઈને તેમણે છોકરીના મા બાપ સાથે દોસ્તી કરી લીધી. તે લોકો મશહદના જ રહેવાસી હતા. તેમણે અમને પોતાના ઘરે દાવત આપી. મારા મા બાપે તેમની દાવત ખુશીથી કબૂલ કરી લીધી. 4-5 દિવસમાં જ આ ઇશ્કના કારણે મારી હાલત બગડી ગઈ હતી. હું દુબળો પડી ગયો હતો. બધા સમજતા હતા કે હું બીમાર છું. આખો દિવસ તેમના ઘરની આસપાસ ફરતો હતો. રાત્રે જરા પણ આંખ બંધ થાય તો તેનો ચાંદ જેવો ચહેરો સામે આવી જતો અને ઊંચા અવાજે રડવા લાગતો. જે દિવસે અમારે તેમના ઘરે જવાનું હતું તે પહેલાંની રાત શબે જુમા હતી. હું આખી રાત ઇમામ રઝા અલી સલામના મુકદ્દસ હરમમાં જાગતો રહ્યો. અચાનક મેં જોયું કે તે છોકરીના મા બાપ મુબારક હરમમાં આવ્યા. જેવી તેમની નજર મારા પર પડી, ખૂબ જ મહોબ્બતથી મળ્યા અને કહેવા લાગ્યા કે તારા મા બાપને કહેજે કે કાલની દાવતનો વાયદો ભૂલે નહીં અને તારે પણ સાથે આવવાનું છે, તું પણ અમને ગમે છે. આગલો દિવસ જુમ્માનો હતો. હું ખૂબ જ થાકી ગયો હતો, પલંગ પર સૂતો હતો. મને તરત જ ઊંઘ આવી ગઈ. હું થોડીક વાર સૂતો હતો. સ્વપ્નમાં મેં જોયું કે એક વ્યક્તિએ મને સુવડાવ્યો. મારા સીનામાંથી દિલ હાથમાં લઈ તેનું રૂખ આસમાન તરફ કરવા લાગ્યું. મારું દિલ બિલકુલ એક ટોર્ચની જેમ ઘણી તેજ રોશની ફેંકી રહ્યું હતું. મેં તેને કહ્યું કે આ શું કરી રહ્યા છો. તેણે કહ્યું, કેટલા અફસોસની વાત છે કે તારું દિલ પોતાની બધી રોશની આ તરફ ફેંકી રહ્યું છે. આ સાથે તેણે એક ખૂણા તરફ ઇશારો કર્યો. મેં જોયું કે ત્યાં તે જ જવાન છોકરી બિલકુલ એવી જ બેઠી હતી જેવી રીતે મેં તેને બસમાં બેઠેલી જોઈ હતી, અને મારા દિલનું બધું અજવાળું તેની તરફ પડી રહ્યું હતું. મેં તે વ્યક્તિને કહ્યું કે મારા દિલના રૂખને તેની તરફ રહેવા દો. પણ તેણે કહ્યું, જરા સબ્ર કરો અને જુઓ હું તારા દિલના રૂખને કઈ તરફ ફેરવી રહ્યો છું. જો તને પસંદ ન આવે તો જેવું કહેશો એવું કરી દઈશ. હું બૂમો પાડતો રહ્યો. હું એક ક્ષણ માટે પણ મારા દિલને તે છોકરીથી હટાવવા માંગતો ન હતો. પરંતુ તેણે મારી વાત જરા પણ ન સાંભળી અને મારા દિલના રૂખને આસમાન તરફ કરી દીધું. મેં જોયું કે ઉપર આસમાનોમાં મારું દિલનું અજવાળું ટોર્ચની એક લીટીની જેમ પડી રહ્યું છે, અને ત્યાં એવી સુંદરતા છે કે તેને હું બયાન નથી કરી શકતો. જો આ ખૂબસૂરતી મેં પહેલાં જોઈ હોત તો પછી ક્યારેય એ છોકરી તરફ મારો ઝુકાવ પેદા જ ન કરત. જો આ સુંદર દ્રશ્યને વિગતવાર બયાન કરું તો કલાકો પસાર થઈ જાય, પણ બયાન ન કરી શકું. ત્યાર પછી આ વ્યક્તિને દરખાસ્ત કરી કે ખુદાનો વાસ્તો મારા દિલને ટોર્ચને દિલના આ નૂરને આ જ તરફ રહેવા દો, એટલે કે આસમાન તરફ રહેવા દે. વાસ્તવિક સુંદરતા, વાસ્તવિક કમાલ તરફ કેન્દ્રિત કરી દે જેથી જિંદગીમાં ક્યારે પણ તેનું રૂખ ન બદલું. તેણે કહ્યું, સારું, આ રીતે જ કરું છું. પણ તું પણ એક વાત સાંભળી લે કે જો તું ઈચ્છે છે કે આ અનંત સુંદરતા હંમેશા તારી નજરોની સામે રહે અને તારા દિલનું નૂર હંમેશા આસમાન તરફ કેન્દ્રિત રહે, તો ક્યારે પણ તહજ્જુદની નમાઝ ન છોડશું અને હઝરત બકિયતુલ્લાહ અજલલ્લાહ તઆલા ફરજુ શરીફ સાથે તમારો સંબંધ તૂટવો ન જોઈએ. પોતાની આંખોને કંટ્રોલમાં રાખશો, ક્યારે પણ અલ્લાહની નાફરમાની ન કરશો. આ કહીને તે માણસ તો ગાયબ થઈ ગયો. મારી આંખ ખુલી ગઈ. હું ઇશ્કે મજાજીથી અવાસ્તવિક ઇશ્કથી તોબા કરીને હકીકી ઇશ્ક એટલે કે વાસ્તવિક ઇશ્કમાં એટલે કે ઇશ્કે ઇલાહીમાં સપડાઈ ગયો અને આજે તમે જોઈ રહ્યા છો કે કઈ કમાલ મેં પ્રાપ્ત કર્યા તે ખ્વાબના કિસ્સાના કારણે જ છે. અને અઝાને ગિરામી, એ છોકરીનું ઇશ્ક એના દિલમાંથી કાઢી એનું ઇશ્કને ફેરવી અને અલ્લાહ તરફ રૂખ કરી દીધો. બસ અઝીઝો, ખરેખર ઇન્સાન જે છે એ દુઆ માંગે, કોશિશ કરે તો બધું જ શક્ય છે. અઝીઝાને ગિરામી, આવો આજે આપણે દુર્ગુણો અને જે ગુનાહને કબીરા છે એમાંથી એક ગુનાહ વિશે, એક દુર્ગુણ વિશે વાત કરીશું. તે છે ફિઝુલ ખર્ચ. ક્યારેક ક્યારેક ઇન્સાન એની જિંદગીમાં નકામા ખર્ચા, ફિઝુલ ખર્ચ કરી નાખે છે. અને ખુશુસી તોર પર સ્ત્રીઓ જ્યારે બજારમાં જાય, જોતું ન હોય તો પણ એક દુકાનમાં જશે અને પછી જ્યારે જોવે છે વસ્તુઓ તો એનું દિલ થઈ જાય છે. અને જે વસ્તુ જોતી ન હોય છતાંય ફ્રીમાં મળતી હોય, એક પર એક ફ્રી હોય, સ્કીમ હોય તો એ ઉપાડી લેતી હોય છે. સ્ત્રીઓ વારંવાર જે છે એ શોપિંગમાં જાય ત્યારે આવું ફિઝુલ ખર્ચ કરી નાખે. ઘરમાં પણ આપણે ક્યારેક ક્યારેક ફિઝુલ ખર્ચી કરતા હોય છે. કપડાં હોય આપણી પાસે, જરૂરત ન હોય પણ કેમ કે આપણને બજારમાં ગમી ગયું તો આપણે લઈ લેતા હોય છે. આવું લેખક જે છે એ ફિઝુલ ખર્ચી વિશે એક કિસ્સો લખે છે. કહે છે કે મારો એક દોસ્ત હતો જે તહેરાનના પ્રતિષ્ઠિત વેપારીઓમાંથી એક હતા અને ઘણા સખી હતા. અલ્લાહના રસ્તામાં તે ખૂબ ખર્ચ કરતા હતા. તેમણે એક હોસ્પિટલ બનાવવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. આ સિવાય મઝહબી કિતાબો છપાવવા માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરતા હતા. એક દિવસ અમે બે અને બીજા બે દોસ્તોએ કુમના નજીક મસ્જિદે જમકરાન જવાનો પ્રોગ્રામ બનાવ્યો. અમે કુલ ચાર વ્યક્તિ હતા. અમે તે સ્ટેન્ડ પર જવા માટે નીકળ્યા જ્યાંથી ગાડીઓ મસ્જિદે જમકરાન માટે જાય છે. રસ્તામાં અમારે વેપારી દોસ્ત કહેવા લાગ્યા કે પછીથી આપણા વચ્ચે કોઈ મતભેદ ન થાય એટલે હું એ શરત સાથે આવું છું કે તમારા બધાનું ભાડું હું આપીશ. પહેલાં અમે બધાએ ના કહ્યું પણ તેમના ખૂબ જ આગ્રહના કારણે અમે કબૂલ કર્યું અને અમે ટેક્સી સ્ટેન્ડ પર પહોંચી ગયા. તે એક બિલકુલ ખાલી ટેક્સી જે જવા માટે તૈયાર હતી. અમે તેમાં બેસી ગયા. અમારા આ વેપારી દોસ્તે તરત જ ભાડું કાઢીને ડ્રાઈવરને આપી દીધું. કદાચ એમને એ ડર હતો કે અમારામાંથી કોઈ ભાડું ન આપી દે. ડ્રાઈવર બોલ્યો કે જો તમે એક આદમીનું ભાડું આપી દો તો હું ગાડી ચલાવું, નહીં તો એક મુસાફરની રાહ જોવી પડશે. તે વેપારી ભાઈ બોલ્યા, અમારે કોઈ ઉતાવળ નથી, એક મુસાફર આવી જવા દો પછી ચાલીએ. ડ્રાઈવર અને મારા બીજા સાથીઓ આ વેપારીની કંજૂસી જોઈને આશ્ચર્ય કરવા લાગ્યા, એટલે સુધી કે મારા એક દોસ્ત બોલી ઉઠ્યા, ડ્રાઈવર આ એક મુસાફરનું ભાડું હું આપી દઈશ, તમે ગાડી ચલાવો. મેં મારા દોસ્તને ઇશારો કર્યો કે ના, જેવું આ વેપારી ભાઈએ કહ્યું છે એ બરાબર છે. સંયોગ કે એ થોડી જ વારમાં કુમનો એક તાલિબે ઇલ્મ આવી ગયો અને અમે જમકરાન માટે નીકળ્યા. આ સમયે મને એવો અહેસાસ થયો કે ડ્રાઈવર અને મારા બીજા દોસ્તના દિલમાં આ વેપારી વિશે કોઈ બદગુમાની પેદા ન થાય એટલે મેં આ વેપારીની સેવાઓ અને સખાવત વિશે વાતો શરૂ કરી. ડ્રાઈવર બોલ્યો, જો તે આટલા સખી છે તો કેમ તેઓ એક માણસનું ભાડું વધારે આપવા તૈયાર ન થયા. આ સમયે વેપારી ભાઈ પોતે જ બોલ્યા, ડ્રાઈવર સાહેબ, અલ્લાહ તાલાએ મને ધન દોલતથી નવાઝ્યો છે, તો કયામતના દિવસે તેનો હિસાબ પણ લેશે. આ માલ મારી પાસે એક અમાનત છે જેનો હિસાબ તમારે જ આપવો પડશે. તમે પોતે આ આલિમોથી પૂછી જુઓ કે શું હદીસોમાં આ રીતે નથી આવ્યું કે હલાલ આવકનો હિસાબ થશે. તમે જરા વિચારો તો ખરા, જો હું એક આદમીનું ભાડું તમને આપી દેત જે હું આસાનીથી આપી શકતો હતો. તો આ તાલિબે ઇલ્મ બિચારું રહી જાત જે હમણાં અમારી સાથે છે, હું બિનજરૂરી વધારાનો ખર્ચ કરત, કયામતના દિવસે મારી પાસે શું જવાબ હોત? જો મેં કરોડો રૂપિયા અલ્લાહના રસ્તામાં ખર્ચ કર્યા છે તો એક એક પાઈ સમજી વિચારીને ખર્ચ કરી છે, અને કયામતના દિવસે દરેકનો સંતોષકારક જવાબ પણ મારી પાસે છે. આ વધારાના ભાડા વિશે ફિઝુલ ખર્ચ સિવાય મને તો કાંઈ સમજમાં ન આવ્યું. તે દિવસે આ બધી વાતોથી મને ઘણો ફાયદો પહોંચ્યો, મને કંઈક શીખવાનું મળ્યું. હું સમજી ગયો કે અલ્લાહ તાલા કોઈને આમ જ માલદાર નથી બનાવી દેતો. અમારા વેપારી ભાઈ કુરાનની આ આયત પર અમલ કરી રહ્યા છે કે અલ્લાહના બા ઈમાન લોકો તે જ છે કે જે અલ્લાહના રસ્તામાં ખર્ચ કરે છે, ન કંજૂસી કરે છે, ન ફિઝુલ ખર્ચ કરે છે, બલકે દરમિયાનો રસ્તો જે છે એ અપનાવે છે. આ રીતે ઘણી રિવાયતોમાં પણ આવ્યું છે કે અલ્લાહ સુબહાનહુ તઆલા ફિઝુલ ખર્ચીથી નારાજ થાય છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, મધ્યમ માર્ગ અલ્લાહને પસંદ છે, ફિઝુલ ખર્ચી ના પસંદ છે. પછી ભલેના ખજૂરના ઠળિયા બરાબર કેમ ન હોય. એક હદીસમાં ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે, અલ્લાહ તાલા ફિઝુલ ખર્ચીને પસંદ નથી કરતો અને કંજૂસીને પણ અલ્લાહ પસંદ નથી કરતો. ફિઝુલ ખર્ચી તો એ છે કે ઇન્સાન પોતાના માલને અયોગ્ય જગ્યાએ ખર્ચ કરે. આ એક ખરાબ સિફત છે જેનાથી ઇન્સાનની રૂહ જે છે એ પવિત્ર થવી જોઈએ તો ખરેખર તેનો ઇલાજ કરવો જોઈએ. પણ તેનો ઇલાજ શું છે? તેનો ઇલાજ એ છે કે ઇન્સાન પોતાને આ માલનો સર્વોપરી માલિક ન સમજે, બલકે અલ્લાહની અમાનત છે એવું સમજે. જેની પાઈ પાઈનો હિસાબ થશે, ઇન્સાનના નામે આ માલમાં નાનામાં નાની વસ્તુ પણ છોડવામાં ન આવે, બલકે એક સર્રા બરાબર અમલ પણ હિસાબમાં લખવામાં આવે છે. તો અઝીઝાને ગિરામી, આજે આપણે જોયું કે ફિઝુલ ખર્ચી જે છે એ ગુનાહને કબીરા છે. તો આપણે ઘરમાં જરૂરત હોય તે વસ્તુ આપણે લઈ શકીએ, પણ ઘરમાં વસ્તુની જરૂર ન હોય તો આપણે યાદ રાખીએ કે આપણાથી ક્યાંક ફિઝુલ ખર્ચી ન થઈ જાય કે જેનો આપણને હિસાબ દેવો પડે. અસાધારાને મસલુમે કરબલા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અનસાર અસહાબ અલ્લાહની રાહમાં ભૂખ્યા અને તરસ્યા શહીદ થઈ ગયા. હવે અહલે હરમ ઉપર ઝુલ્મ સિતમ કરવામાં આવી રહ્યો છે. અસાધારાને મસલુમે કરબલા, આ અરબઈનના એ દિવસો છે કે કાફેલો કુફા અને શામની બજારોથી પસાર કરવામાં આવી રહ્યો છે. અસાધારોના નકળી સકીના બીબી સકીના 4-5 વર્ષની ઉંમર છે. અઝીઝો, અમુક રિવાયતોમાં ફક્ત 4 વર્ષ બતાવવામાં આવી છે. આ લાડલી બીબી સકીના ખૂબ જ તરસ્યા હતા. કાફેલો એક જગ્યાથી પસાર થયો, બીબી સકીનાથી બોલાઈ ગયું, હાય પ્યાસ, હાય તશ. અસાધારો, એક ઔરત પાણી લઈને આવે છે, કહે છે કે આ નાની બાળકીને પાણી પીવરાવો. આ કોણ હતા? આ ઉમ્મે હબીબા હતા. અરે જનાબે સકીનાએ તો પાણી હાથમાં લઈ લીધું. હવે ઉમ્મે હબીબા કહે છે, બીબી અરે જ્યારે તમે પાણી પી લ્યો તો અમારા માટે દુઆ કરાવજો, કેમ કે યતીમ અને અસીરની દુઆ તો ખૂબ જ જલ્દી કબૂલ થાય છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ બીબી સકીનાનો હાથ રોકી લે છે, કહે છે બેટા પહેલાં દુઆ કરી લ્યો પછી તમે પાણી પીજો. જનાબે ઝૈનબે કહ્યું કે બતાવો તમારી શું હાજત છે, તમારી હાજત બયાન કરો. તે ઉમ્મે હબીબા કહે છે કે પહેલી હાજત તો એ છે કે જે રીતે તમે યતીમ અને અસીર થયા તે રીતે અમારા બાળકો કોઈ દિવસ યતીમ ન થાય. અરે માસૂમ સકીના, નાના નાના હાથોને બુલંદ કર્યા કેવી રીતે દુઆ માંગી નથી ખબર, પણ આ નાના નાના હાથો બુલંદ કરીને કેવી રીતે દુઆ કરી હશે કે ખુદાના બચ્ચાઓને યતીમ અને અસીર એવી રીતે ન કર જેવી રીતે અમને કર્યા. હજી પછી પૂછ્યું તારી બીજી દુઆ શું છે? ઔરત કહ્યું મારો શોહર પરદેશમાં છે, તે સહી સલામત પાછો આવી જાય. જનાબે સખીના એ પણ દુઆ કરી ચૂકી. હવે કહે છે કે ત્રીજી દુઆ શું છે? મેં હબીબા કહે છે મારી તમન્ના એ છે કે અલ્લાહ મને મદીના જવાનું નસીબ કરે. જનાબે ઝૈનબે મદીનાનું નામ સાંભળતા ચોંકી ગયા, મદીના યાદ આવી ગયું. પૂછ્યું કે તું મદીના જઈને શું કરીશ? તેણે કહ્યું મારા મૌલા હુસૈન મારી શહેજાદી બીબી ઝૈનબની ઝિયારત કરવા ચાહું છું. બીબી ઝૈનબ કહે છે કે તું તારી શહેજાદીને ઓળખી જઈશ? કહ્યું કેમ ન ઓળખું બીબી.
અરે મેં તો એમની ઘણી ખિદમત કરી છે. હાય જનાબ હુસૈન, રડતા રડતા બોલ્યા. ઉમ્મે હબીબા, અરે તે તારી શહેજાદીને ન ઓળખી. હું ઝૈનબ બિનતે અલી. જો આકા હુસૈનનું માથું નોકર નિશા પર છે. મારા ભાઈ હુસૈનને અહીં ઉમ્મે હબીબા શહીદ કરી દેવામાં આવ્યા. અમને અસીર કરવામાં આવ્યા. બે પડદા દયાર બદયાર ફરાવવામાં આવ્યા. ઉમ્મે હબીબા જ્યારે સાંભળે છે તો માતમ કરવા લાગે છે. બીબી ઝૈનબે કહ્યું કે આ અલી ઇબ્ન હુસૈન છે. આ સકીના ઇમામ હુસૈનની દીકરી છે, જે યતીમા છે. બસ ઉમ્મે હબીબા એ ઉરડ્યા કે ગશ ખાઈને પડ્યા. અરે કોથા પરથી માતમ કરતા કરતા એવા પડી ગયા, માથું ફાટી ગયું. રૂહે મુબારક જન્નત પરવાસ કરી ગઈ. હા હું કહીશ, ઉમ્મે હબીબા બીબી તમે શું જોયું? તમે તો ખાલી ફક્ત મૌલા હુસૈનનું માથું જોયું. તમે ખાલી 18 માથા નિશા ઉપર જોયા. તમારાથી બરદાશ્ત ન થયું. અરે તમે બીબી સકીના અને બીબી ઝૈનબના હાલ જોઈ. અરે તમે કોઠા પરથી ગશ ખાઈને પડી ગયા. મગર હાય સલામ થાય બીબી ઝૈનબ સલામુલ્લાહ પર, જે ટીલે ઝૈનબિયા પર જઈ અને વારંવાર કહી રહ્યા હતા કે હાય, અરે આ રસૂલનો નવાસો શહીદ થઈ રહ્યો છે, કોઈ બચાવો. અરે મારા ભાઈને પ્યાસા મારી દેવામાં આવી રહ્યો છે. આઝાદારો જનાબે ઝૈનબના સામે. અરે હાય ભાઈ જે છે એની રગો કાપવામાં આવી રહી છે. હાય બીબી ઝૈનબે એ મંઝર પણ જોયું કે 17 ઝરબોમાં ઇમામ હુસૈનનું માથું તનથી જુદા થયું. હાય બીબી ઝૈનબે, અરે ઈ જ માથાને નેઝા પર બલંદ થતા પણ જોયો. અલા લાનતુલ્લાહ અલલ કૌમે ઝાલમીન. બિસ્મિલ્લાહિર રહમાન રહીમ. યા અલ્લાહ યા રહેમાન યા રહીમ યા મુકલ્લિબ અલ કુલુબ સબ્બિત કલબી અલા દીને. એક પરવરદિગાર, તને વાસ્તો છે અહલે બૈત અલૈહિમ સલામનો. ઇમામે જમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાઓ. ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમા. ઇમામની પહેલી આવાઝ પર લબ્બે કહેવાની તોફીક અતા ફરમાઓ. એના આવાન અનુસાર તાબે ફરમાવતાર શોમાંથી કરાર દેજે. એ પરવરદિગાર, અમારા અમારા મરહુમીનના ગુનાહોને માફ ફરમાવો. કબ્રવાળાઓને ખુશી નસીબ ફરમાવો. સામીનની દરેક હાજતોને પૂરી ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉન અલીમ.